તારીખ 7/5/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 38.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર. સંસાર દુઃખ અને મોક્ષ સુખનું નિરૂપણ છે આ અધિકારમાં, બંને પ્રતિપક્ષમાં છે. સંસારમાં પ્રાણીઓને એકાંતે દુઃખ છે, ઉપાધિ વિનાનો કોઈ જીવ નથી. ઉપાધિ ઉપાધિથી ઘેરાયેલો સંસારી જીવ સર્વદા દુઃખી છે. એની સામે એ દુઃખથી જે વિરામ પામવા ઈચ્છતો હોય એ જીવ મોક્ષ સુખ માટે પ્રયત્ન કરે છે. એ મોક્ષ સુખ કેવું છે એ પણ અહીંયા દર્શાવવું છે. પહેલા સંસાર દુઃખનું હજી નિરૂપણ ચાલે છે અને એનો ઉપાય સાચો ખોટો શું છે એની પણ ચર્ચા અહીંયા પંડિતજી કરે છે. પાનું 60માં થોડું ચાલ્યું છે, ફરીને લઈએ છે ઉપરથી. કદાચિત કાકતાલીય ન્યાય અનુસાર જીવું પોતાનું પ્રયોજન હોય તેવું જ ભવિતવ્ય હોય અને તેવો જ ઉપાય બની જાય તો તેથી એ કાર્યની સિદ્ધિ પણ થઈ જાય અને તેથી તે કાર્ય સંબંધી કોઈ કષાયનો ઉપશમ થાય. શું બને છે કે કષાય તો અનેક પ્રકારના વર્ણન કર્યા, કષાય અને નો કષાય માને બધામાં દુઃખ છે એમ કહ્યું. હવે કોઈ વાર એવું બને છે કે બાહ્ય કાર્યોને પ્રાપ્ત કરવા માટે ઉપાય કરે છે, ત્યારે કાગને બેસવું ને ડાળને પડવું એ ન્યાય, એવું જ કાંઈ બનવાનું હોય પોતાને પણ એ પ્રકારના બાહ્ય સાધનો અને સંયોગોનો મેળ ખાઈ જાય, ત્યારે એ કાર્ય સમય કરવા સંબંધીનો જે કષાય ઈચ્છા અને ઈચ્છારૂપ કષાય થયો હોય એ થોડો શાંત થાય છે. પરંતુ ત્યાં થંભાવતો નથી પણ એટલેથી એ વાત અટકી જતી નથી. થંભાવ નથી એટલે એટલેથી એ વાત પૂરી થતી નથી અથવા સંતોષ થતો નથી. કારણ કે જ્યાં સુધી એ કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી તો એ કાર્ય સંબંધી કષાય હતો, પણ જે સમયે કાર્ય સિદ્ધ થયું તે જ સમયે અન્ય કાર્ય સંબંધી કષાય થાય છે. એક ઈચ્છા પૂરી થઈ ત્યાં બીજી ઈચ્છા ઊભી છે, બીજી તો ઊભી નથી પણ અનેક ઊભી છે એવી પરિસ્થિતિ છે. એક સમય માત્ર પણ જીવ નિરાકુર રહેતો નથી. ઈચ્છા અનુસાર પ્રાપ્તિ થઈ તો પણ એક સમય માટે નિરાકુર રહેતો નથી. જેમ કોઈ ક્રોધ વડે અન્યનું ગુરુ થવું ઈચ્છતો હતો, તેનું ગુરુ થતા પાછો કોઈ અન્ય ઉપર ક્રોધ કરી તેને ગુરુ ઈચ્છવા લાગ્યો. કોઈ ક્રોધની પ્રકૃતિ વાળા જીવનો દ્રષ્ટાંત છે, એને ક્રોધ આવે ત્યારે સામાન્ય નુકસાન કરવું ગુરુ કરવું એવા એના પરિણામ થાય. એના ઉપરથી કોઈ પછી બીજો એને નિમિત્તમાં આવે છે તો એના ઉપર ક્રોધ કરે છે. અથવા જ્યારે થોડી શક્તિ હતી ત્યારે તો તે પોતાનાથી નાનાઓનો ગુરુ ચાહતો હતો, પોતાથી ઓછા પુણવાળા, નાના એટલે ઓછા પુણવાળા નો ગુરુ ચાહતો હતો. અને ઘણી થતા ઘણી એટલે અહીંયા પુણ્ય ઉદય, શક્તિ એટલે પુણ્ય નો ઉદય લેવો. ઘણી શક્તિ થતા પોતાથી મોટાનો ગુરુ ચાહવા લાગ્યો. ને દુશ્મનોમાં પણ દુશ્મનાવટ કરે છે, નાનાની સાથે મોટાની સાથે. એ જ પ્રમાણે માન માયા લોભ વડે જે કાર્ય વિચાર્યું હતું તે સિદ્ધ થતા કોઈ અન્ય કાર્યમાં માન માયા લોભ ઉપજાવી તેની સિદ્ધિ કરવા લાગ્યો. આમ નવરો નથી પડતો, આકુળતામાંથી એક સમય માટે નવરો નથી પડતો. એક કાર્ય થાય એ પહેલા તો બીજા અનેક કાર્યો કરવાની ઉપાધિ ગોઠવાઈ જાય છે, અને એ ઉપાધિમાંથી જરાય નવરો પડતો નથી. એક સમય માટે પણ ઉપયોગને અંદર લેવા માટે એની પાસે સમય નથી. આ પરિસ્થિતિ થાય છે જીવની. જ્યારે થોડી શક્તિ હતી ત્યારે નાના નાના કાર્યોને સિદ્ધ કરવા ઈચ્છતો હતો. પુણ્યનો ઉદય ઓછો હોય ત્યારે નાના નાના કામ કરે, અને ઘણી શક્તિ થતાં મોટા મોટા કાર્યો સિદ્ધ કરવાનો અભિલાષી થયો. આગળ ને આગળ વિશેષ ઘણા કાર્યો કરવા, મોટા કામ કરવા, એ જાતની મહત્વકાંક્ષાનો કોઈ છેડો નથી. જગતના જીવને મહત્વકાંક્ષાનો કોઈ છેડો નથી. કષાયોમાં કાર્યનું કોઈ પ્રમાણ હોય તો તે કાર્યને સિદ્ધ થતા જીવ સુખી થાય, પણ પ્રમાણ તો કોઈ છે નહીં. કોઈ કષાયનું પ્રમાણ નથી કે આટલા કષાયમાં આટલું કાર્ય થાય એટલે વાત પૂરી થઈ ગઈ. અનંતાનુબંધીનો કષાય હોવાથી કષાય પણ અનંત છે, માટે કોઈ કાર્યથી એ કષાય શાંત થતો નથી. એમને મેં કષાય ચાલુ ને ચાલુ ક્રિયા કરે છે. કદાચ બદલે તો ક્રોધમાંથી માનમાં આવે, માનમાંથી લોભમાં આવે, એમને કષાય બદલાય છે, પણ સુખી થતો નથી. એ કષાયો વડે જીવ દુઃખી થાય છે, એકાંતે સુખી ક્યાંય થતો નથી. પણ પ્રમાણ તો કાંઈ છે નહીં, માત્ર ઈચ્છા જ વધતી જાય છે. ઈચ્છા છે એ વધતી જાય છે, મહત્વકાંક્ષા વધતી જાય છે, ઈચ્છા વધતી જાય છે, અને એ પ્રગટ બધાને અનુભવ ગોચર છે. શ્રી આત્માનું શાસન માં કહ્યું છે કે આશા ગર્તઃ પ્રતિપ્રાણી યસ્મિન વિશ્વમ અનુપમમ કશ્ય કિમ કિયદ આયાતિ વ્રથાવો વિશેષિતા. અર્થ, આશારૂપ ખાડો દરેક પ્રાણીને હોય છે, સંસારના દરેક પ્રાણીને આશાનો ખાડો છે. આમ તો આશાના દોરે જીવે છે એમ કે છે, નિરાશ થઈ જાય તો આપઘાત કરે, આશાના દોરે જીવે છે. કાંઈ પણ બને તો હવે આમ નહીં, આમ તો છે, આટલું તો છે, આમ તો છે, એમ કરીને આશાના દોરે, હજી આટલું આપણે કરશું, આમ કરશું, તેમ કરશું, એ આશાના દોરે દોરે જીવે છે. એ ખાડો એવો છે કે અનંતાનંદ જીવ છે તે સર્વને આશા છે. તે રૂપી કુવો કેવો છે કે તે એક ખાડામાં સમસ્ત લોક અણુ સમાન છે. કેટલો મોટો આશાનો ખાડો છે, આખો ત્રણેય લોક એની અંદર નાખો તો આ પ્રમાણુ જેવું લાગે, એવડો મોટો ખાડો છે. જીવ અનંત અનંત છે, બધાની આશા આવડી મોટી છે, પછી શું થાય કે ખેંચા ખેંચી થયા વગર રે નહીં. આ એમાંથી ઘર્ષણ થાય છે, એમાંથી તકરાર થાય છે, એમાંથી વિગ્રહ અને લડાઈ થાય છે. કેમ કે બધાને બધું જોઈએ છીએ અને બધું ઓછું પડે એવું છે. પાછો એટલે પરિસ્થિતિ કોઈ રીતે સંસારમાં દુઃખની પરિસ્થિતિ અને ખેંચાતાણીની પરિસ્થિતિ મટે એવું છે નહીં. બધા ક્ષેત્રમાં જોઈ લો, કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં પરસ્પર ઘર્ષણનો પ્રસંગ ન બનતો હોય. લોક તો એક જ છે, તો હવે અહીં કહો કે કોને કેટલા હિસ્સામાં આવે, એક જણને પણ પરમાણુ જેવું હોય તો અનંતા જેવો ને કેટલો હિસ્સો આવે કે અનંતમાં ભાગ નો આવે? લોકના પ્રદેશે અસંખ્ય છે, જમીનની તકરાર થાય છે, દેશની મકાનની જમીનની તકરાર થાય છે કે નહીં? એક પ્રદેશ પણ હાથમાં આવે એવું નથી. બધા જીવને વહેંચી દઈએ તો અનંત જીવ વચ્ચે એક પ્રદેશ હાથમાં આવે, કેમ કે જીવ અનંત, લોકના પ્રદેશ અસંખ્ય. આ સ્થિતિ દરેક બાબતની છે. એક જીવની ઈચ્છા એટલી મોટી કે એની સામે અનંતા પરમાણુ અનંતમાં ભાગે, કોઈને કઈ વેચ્યું હાથ આવે. માટે તમારી જે આ વિષયની ઈચ્છા છે તે વ્રથા જ છે. માટે ઈચ્છાની પૂર્તિ નહીં થાય એ વસ્તુ શક્ય નથી દેખાતી કે બધાની ઈચ્છા પૂરી થાય. માટે ઈચ્છાને સમાપ્ત કરવી એવો ઉપાય વિચારવો જોઈએ. ઈચ્છા પૂર્ણ તો થતી જ નથી કોઈને, શું? ઈચ્છા પૂર્ણ તો થતી જ નથી, તેથી કોઈ કાર્ય સિદ્ધ થતા પણ દુઃખ દૂર થતું નથી. આકુલતા 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 ચાલુ જ રહે, દુઃખ દૂર થવાનો પ્રશ્ન રહેતો નથી. અથવા કોઈ કશાય મળતા તેજ વેળા અન્ય કશાય થાય છે, કોઈ કશાય મળતા તેજ વેળા અન્ય કશાય થાય છે. એક કશાય મીટો ન મીટો ત્યાં બીજો કશાય થઈ આવે છે. જેમ કોઈને મારવા વાળા ઘણા હોય, ઘણા દુશ્મન હોય, એ કદી મારીને મને છૂટો ન કરે ત્યાં બીજા ટૂટી પ્રવાસ માટે તૈયાર હોય, શું? એક હજી મૂકો ન હોય ત્યાં બીજા આયા એના અંદરના ભાવને દુશ્મન કહેવા છે. અરિહંત લીધા છે ને, પેલું પદ અરિહંત નામનું લીધું છે પંચ પરમેષ્ટિમાં. એ જીવને મારે છે તે બધા દુશ્મન છે. કોણ મારે છે કે એના કશાય એને મારે છે. જેમ કોઈને મારવા વાળા ઘણા હોય, હવે જયારે કોઈ એક તને ન મારે ત્યારે અન્ય તને બીજો મારવા લાગી જાય છે, એમ જીવને દુઃખ આપવા વાળા અનેક કષાયો છે. અનેક કષાયોથી જીવ દુઃખી થઈ રહ્યો છે. જયારે ક્રોધ ન હોય ત્યારે માનાદિક થઈ જાય, જયારે માન ન હોય ત્યારે ક્રોધાદિક થઈ જાય, એ પ્રમાણે કષાયનો સદભાવ રહ્યા જ કરે છે. કોઈ એક સમય પણ જીવ કષાય રહિત હોતો નથી અથવા કષાય રહિત થતો નથી. સંસારમાં એક સમય પણ જીવ કષાય રહિત થતો નથી. આ દશા છે, તેથી કોઈ કષાયનું કોઈ કાર્ય સિદ્ધ થતા પણ દુઃખ કેવી રીતે દૂર થાય? માને કે કોઈ ઈચ્છા પૂરી થઈ તો એથી કઈ જીવનું દુઃખ દૂર થતું નથી. વળી કષાયનો સદભાવ એટલે ચાલુ રહેવું, હોવા પણ કષાયનો સદભાવ ચાલુ જ રહે છે. અભાવ અને સદભાવ પ્રતિપક્ષમાં છે. કષાયનો એક કષાયનો અભાવ થાય પૂરો થાય તે બીજો કષાય ચાલુ થઈ જાય. કસાય ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ એનો સદભાવ ચાલુ જ રહે છે. સદ એટલે હોવું, એનો ભાવ ન હોવા પણ તે સદભાવ. એ પ્રમાણે કસાયનો જીવને સદભાવ રહ્યા જ કરે છે. અંતર અવલોકનો હોય તો તરત જ સમજાય કે કેવો ભિન્ન ભિન્ન કસાયો ચાલુ જ રહ્યા કરે છે, ચાલુ જ રહ્યા કરે છે. શું બહુ પોતાનું અવલોકન હોય પરિણામોનું તો બહુ સારી રીતે સમજાય એવો વિષય છે. અહીંયા એ નથી. સદભાવ એટલે મને તમારા પ્રત્યે સદભાવ છે એટલે સારો ભાવ છે એવો અર્થમાં નથી આ શબ્દ. શું એવા અભાવો નથી કદાચ ભાઈ, અમને હવે એનો અભાવ આવી ગયો છે. હા, એ માણસ દીઠે પણ ગમતો નથી, અમને અભાવો આવી ગયો એમ નથી કહેતા. પણ કોઈને જોઈને પ્રેમ થાય, પ્રીતિ થાય, રાગ થાય તો અમને એના પ્રત્યે ઘણો સદભાવ છે, પણ એ વાત અહીંયા નથી. અહીંયા અભાવ એટલે નાશ અને સદભાવ એટલે એની હૈયાતી, એમ લેવું. શું શબ્દ તે ના તે છે, અર્થ જુદા જુદા થાય છે પ્રકરણ અનુસાર. કોઈ એક સમય પણ જીવ કસાય રહિત હોતો નથી, તેથી કોઈ કસાયનું કોઈ કાર્ય સિદ્ધ થતા પણ દુઃખ કેવી રીતે દૂર થાય, કે કોઈ રીતે જીવને દુઃખ દૂર થાય એવી પરિસ્થિતિ સંસારમાં પ્રત્યક્ષપણે દેખાતી નથી. વળી તેનો અભિપ્રાય તો સર્વ કષાયોના સર્વ પ્રયોજનને સિદ્ધ કરવાનો છે. એટલે અભિપ્રાયમાં તો આ વાત પડી છે કે જેટલી ઈચ્છા છે, જેટલા કષાય છે એ પ્રમાણે બધું કાર્ય થવું જોઈએ, અને એ બધું થાય તો પરમાણુનું જેટલું પ્રમાણ આવશે એની કષાયના ઈચ્છામાં. આવડો મોટો ભડકો છે, શું જેમ ભડકામાં ઘી તેલ નાખીને વધતો જાય એમ જીવ કસાય પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે પદાર્થો આવતા જાય તો એનો ભડકો વધતો જાય છે. અભિપ્રાયમાં તો આવી છે, એટલે અભિપ્રાયની અપેક્ષા એ આની આકુલતા જોઈએ તો અનંતી આકુલતા છે. એક જીવને અભિપ્રાયની અપેક્ષા એ કહીએ તો અનંતી આકુલતા છે, કેમ કે એને અનંત ઈચ્છાઓ અને અનંત કસાયો શાંત કરવા છે બાહ્ય પદાર્થોને લઈને, અને એ પ્રત્યે એ પરિસ્થિતિ બિલકુલ વાસ્તવિક નથી, અવાસ્તવિક છે. કલ્પના ગમે તેટલી થાય પણ બહારમાં તો વાસ્તવિકતા હોય એટલું કાર્ય થાય છે, કલ્પનાથી કોઈ કાર્ય થઈ જતું નથી. એટલે આપણે થોડી ચર્ચા કરી લીધી એના ઉપર, અને આ ત્રીજા અંકથી તો એનો આર્ટિકલ પણ શરૂ થાય છે કે ધર્મના ક્ષેત્રમાં પણ કેવા કેવા અભિપ્રાયોથી કેવા કેવા પરિણામ થાય છે, અને ત્યાં ગુણદોષની ઉત્પત્તિ કેવી રીતે છે. હું તો ધ્યાન ત્યાં ખેંચું છે કે આવા અભિપ્રાયથી આ પ્રકારે ગુણ થાય, આવા અભિપ્રાયથી આ પ્રકારે દોષ થાય છે. સીધો કસાય થાય, ક્રોધ કરે તો માણસને દેખાય આવે કે અત્યારે આ માણસ ક્રોધ કરે છે, સારું નથી. પણ અભિપ્રાયનો વિષય તો મનમાં રહે છે, એટલે એ દોષ કેવડો મોટો છે એ જીવોને દેખાતો નથી. અહીંયા શું કીધું, અભિપ્રાય તો સર્વ કષાયોના સર્વ પ્રયોજનને સિદ્ધ કરવાનો છે, કેવડો મોટો દોષ છે. સર્વ કષાયોના સર્વ પ્રયોજનને સિદ્ધ કરતા એક બીજી આપત્તિ ઊભી થાય છે આમાં, કે જે જે ઈચ્છાઓ કે કષાયો છે તે તે કષાયો અનુસાર જો કાંઈ પરિસ્થિતિ બને છે અથવા થાય છે એમાં બીજા જીવોને પ્રતિકૂળતા પણ થાય છે અને હિંસા પણ થાય છે. જેમ કે માણસને પંચેન્દ્રિયના વિષયો છે, એની ઈચ્છા છે, તો એ પંચેન્દ્રિયના વિષયોને પ્રાપ્ત કરતા ભોગવતા એમ બીજા જીવોને હિંસા થયા વગર રહે નહીં. અથવા જગતમાં સંપત્તિ મર્યાદિત છે, એટલે ઘણા નિર્ધન માણસો છે, નિર્ધનની સંખ્યા મોટી છે, આખા વિશ્વની ગણો કે ગમે તેમ ગણો પણ સરવાળે નિર્ધનની મનુષ્યોની સંખ્યા મોટી છે, ધનવાનોની સંખ્યા ઓછી છે. દરેકને અનુકૂળતા પૂરેપૂરી જોઈએ છે, એટલે જેટલી બને એટલી પણ અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે. તો એક વેપારીનો દ્રષ્ટાંત લઈએ, એક વેપારીએ માલ ખરીદ્યો છે, એને કયા ભાવે વેચવો છે, કે જેટલો વધારે નફો મળે એટલા ભાવે વેચવો છે. શું ગમે તે ભાવે, 5% એને માર્જિન હોય ને 50% માર્જિન મળતા હોય તો એ 52% લેવાનો પ્રયત્ન કરશે,
પંચોતેર મળશે તો 80 લેવાનો પ્રયત્ન કરશે, બરાબર. હવે જેટલા વધારે લેશે એ કોઈના કોઈને તો એ વિષયની તમને અનુકૂળતા થઈ તો આમાંને શું થયું? પ્રતિકૂળતા. અમારા પેઢી ઉપર આ બધી ચર્ચા ચાલી, આપણા પરિણામ શું છે? તો વધુમાં વધુ ભાવ લેવો, શું આપણને તો અનુકૂળતા થવાની, પૈસાની કમાણી થશે એટલે સામાન્ય શું થશે, એટલે એના ખિસ્સામાંથી ઓછા થશે ત્યારે તમારા ખિસ્સામાં એટલો વધારો થવાનો છે ને. ત્યારે કોઈ એક વેપારી હતો, બહુ મીઠા મીઠા બોલા માણસ હતા. અમારે અમારા ઘરાક સાથે મીઠાશ ઘણી કે બહુ પ્રેમથી અમારી દુકાને ઘરાક આવે, અમે પણ એને પ્રેમથી માલ આપીએ. અમારે સંબંધો બહુ ઘરાક જેવું નહીં, આમ સંબંધો વ્યક્તિગત સંબંધો બહુ સારા દરેક ઘરાક સાથે. ભાઈ તો જરા આ બાબતમાં જેમ કે વિચારતા હશે કે સાલું ગમે એમ આપણે કહીએ કે આપણને પ્રેમ બહુ હોય, આપણે મિત્ર ગણીએ એને, બીજું તો કંઈ શક પણ છે ને, સગા સંબંધી તો છે ને, એટલે મિત્રાચારી ગણીએ, પણ આ દોસ્તી જે છે એ ઘોડાને ઘાસ જેવી છે, ઘોડાના ઘાસ જેવી છે. શું કેવી? ઘોડાને ઘાસને દોસ્તી કેવી હોય કે ઘાસને ઘોડો ખાઈ જાય એવી હોય. ભાઈ ઊંડે ઊંડે પણ આમાં સ્વાર્થની ગંધ છે. એ આવતો રહીએ, માલ ખરીદતો રહીએ, એના ખિસ્સામાંથી મને નફો મળતો રહીએ, ને પ્રેમ ઘણો દોસ્તી ઘણી, પણ ઘોડાને ઘાસની દોસ્તી છે કે એ એમ બોલતા. વાત તો ઠીક છે કીધું, એવું બને છે કે ભલે ગમે તેટલો માણસ વિચાર કરે પણ પોતાની અનુકૂળતા એ જગતમાં બીજાની પ્રતિકૂળતા છે. શું? જેટલી પોતાની અનુકૂળતા એ કોઈને કોઈ જીવની જગતની પ્રતિકૂળતા છે. એ પ્રતિકૂળતાને પણ હિંસા કહે છે અને પ્રાણ છેદાય એને પણ હિંસા કહે છે. હિંસાના બે પ્રકાર, માત્ર પ્રાણ છૂટે તો જ એને હિંસા થઈ એમ ન કહેવાય. બીજા જીવને પોતાના મન વચન કાયાના નિમિત્તે કાંઈ પણ પ્રતિકૂળતા થાય તો પણ એને પણ હિંસા જ કહેવામાં આવે છે. શું બહુ મોટો દોષ છે અનંતો? હા, એટલે તો એને ધ્યાન ખેંચવા માટે એ વાત ચર્ચામાં લીધી છે. ઉપર થઈ ગયું છે. બીજો દોષ દેખાય, કોઈ સીધો રાગ દ્વેષ મોહ કરે તો એ દેખાય, પણ એની પાછળ અભિપ્રાય શું છે? અથવા જો કોઈ શાસ્ત્ર વાંચે છે, પંડિત વિદ્વાન બહુ સારું કામ કરે છે, પોતે પણ પોતાનો સ્વાધ્યાય કરે છે, દેખાવતો એ છે, બીજાને પણ સ્વાધ્યાય કરાવે છે, પોતે સમજે છે ત્યારે બીજાને સમજાવે છે, આ તો સ્વપર ઉપકારક પ્રવૃત્તિ છે. જ્ઞાનીઓ અભિપ્રાય પકડે છે કે આ જીવને એમાં પણ પોતાનો કોઈ કસાય પૂછવાનો, માનાદિક કસાય પૂછવાનો અભિપ્રાય તો નથી ને, તો એ પ્રવૃત્તિથી એ શુભ બંધ નથી ગણતા પણ શુભ ગણે છે. નાનીઓ તો અહીં સુધી જાય છે, ખાલી પ્રવૃત્તિને પરિણામ જોતા નથી. ઉલટું સુલટું લાગે, કેવું? ઉલટું સુલટું લાગે, પ્રવૃત્તિ શુભ, પરિણામ અશુભ ને બંધ અશુભ, આવી પરિસ્થિતિ હોય છે. એ બધો વિચારવા જેવો વિષય છે, એ વિચારક જીવો માટે મહત્વનો વિષય છે, વિચારવો જોઈએ. તત્વજ્ઞાનમાં એ વિષય જો ન વિચારવામાં આવે તો બધું ઉપર ઉપરથી અભ્યાસ થઈ જાય, અને એ ઉપર ઉપરથી અભ્યાસ થાય ત્યારે કેવી તકલીફ થાય છે એ તો નજરે જોયું ને. વિદર્ભ ગયા હતા ત્યાં, એ બધો ચર્ચા પાછળથી ચાલતી હતી, એ ઘણું વાંચન કરેલું, ઘણું વિચાર કરેલો, ઘણો પોતે પ્રચાર કરેલો, એમની સાથે આવેલા એ એટલો બધી પ્રવૃત્તિ નહીં કરેલા. કોઈ સામાન્ય વિદ્વાન, કોઈ ઈચ્છા વિદ્વાન, કોઈ સામાન્ય મુમુક્ષુ, શું ઉલાત્રણને મુશ્કેલી ન પડે એટલે આને પડે, આ વિશે સમજવા માંડે એવી મુશ્કેલી થાય છે. પછી એટલે જ્યાં જ્યાં અભિપ્રાય આવે ત્યાં આપણે થોડી થોડી ચર્ચા કરતા જશું. વળી તેનો અભિપ્રાય તો સર્વ કષાયોના સર્વ પ્રયોજનને સિદ્ધ કરવાનો છે. એમ થાય તો જ તે સુખી થાય, પરંતુ એમ તો કદી પણ બની શકે નહીં, એ વાસ્તવિકતા જ નથી. એટલે એમ કે અભિપ્રાય બદલી નાખ. અભિપ્રાયમાં પૂર્ણ શુદ્ધિનો અભિપ્રાય, પૂર્ણતાનો લક્ષ, પૂર્ણ શુદ્ધિનો અભિપ્રાય કરી નાખવો, આ અભિપ્રાય છોડી દેવો. માટે અભિપ્રાયમાં તો તે સદાય દુખી જ રહ્યા કરે છે, સદાય દુખી રહ્યા કરે છે, અને અનંત દુઃખ એને થાય છે. કેટલું અનંત દુઃખ થાય છે, સદાય દુઃખ થાય છે અને પ્રતિ સમય અનંત દુઃખ થાય છે. એટલે કષાયોના પ્રયોજનને સાધી દુઃખ દૂર કરી સુખી થવાની જીવ ઈચ્છા રાખે છે. જીવને એમ થાય છે કે આપણે કષાયના પ્રયોજનના બધા જેટલા ઈચ્છા થાય એને સાધી તો આપણી દુઃખ દૂર થાય, જેટલી જેટલી સંયોગોની પ્રાપ્તિ થાય ઈચ્છા અનુસાર ને એટલું આપણું દુઃખ દૂર થાય. અને લોકો પણ એમ કહે કે ભાઈ પહેલા એટલા સુખી નહોતા, અત્યારે એટલા સુખી છે. શું કહે? અત્યારે હવે સુખી છે. સાચી વાત છે, અત્યારે દુઃખી છે, વધારે સુખી નથી પણ વધારે દુઃખી છે. કેવી રીતે? કે જે પ્રાપ્તિ થઈ એ પ્રાપ્ત કરતી વખતે અને પ્રાપ્ત થયા પછી આ મારું છે એવો મમત્વનો રસ પ્રાય તીવ્ર થાય છે. એટલે જેટલા જેટલો પરિગ્રહ વધે છે, લોકો જેને અનુકૂળતા કહે છે, એટલું જેટલો પરિગ્રહ વધે છે, અહીંયા અભિપ્રાયમાં અનંતુ મમત્વ હતું તે ઉપયોગરૂપ થવા માંડે છે, એનો વેપાર ચાલુ થઈ જાય છે. અભિપ્રાયમાં તો પડ્યું હતું, આ એનો વેપાર ચાલુ થઈ જાય વર્તમાન સંયોગોની પ્રાપ્તિમાં, અને એનો રસ છે એ ગાઢ થતો જાય પરિણતિમાં. એનો રસ ગાઢ થતો જાય, એ અભિપ્રાય છૂટવો મુશ્કેલ પડે પછી. હા, એમ પાંગરતો જાય, પાંગરતો જાય, એમ અંદર જે અભિપ્રાયનું નુકસાન છે એ બેવડાતું જાય, વધતું જાય, શું એની માત્રા વધતી જાય. શું એટલે કષાયોના પ્રયોજનને સાધી દુઃખ દૂર કરી સુખી થવાની ઈચ્છા રાખે છે, પણ એ ઉપાય જૂઠા છે. એ ઉપાય છે એ મોટા અક્ષરે લખ્યું છે, બોર્ડ ટાઈપમાં લીધું છે. એ ઉપાય છે એ જૂઠા છે. પ્રતિકૂળતા આવે ત્યારે દુઃખી થવાનો રસ નહીં ચડવો જોઈએ, અને અનુકૂળતામાં સુખી થયાનો રસ નહીં ચડવો જોઈએ. અનુકૂળતા આવી તો કે આથી અનંત ગુણી અનુકૂળતા અનંતવાર આવી છે આ જીવને. જેટલી અનુકૂળતા છે એથી અનંત ગુણી અનંતવાર આવી છે, પણ એથી આ જીવ હજી પણ સુખી થયો નથી. અને કોઈ કોઈ પ્રતિકૂળતાઓ આવી પડે તો મારે ખરેખર લેવા દેવા નથી, આ તો મારા પુરુષાર્થ કરવાનો ને આત્માર્થ સાધવાનો અવસર આવ્યો છે ને તક આવી છે. કેમ કે પદાર્થ ભિન્ન જાણ્યો છે એને ભિન્ન અનુભવવાનો આ પ્રત્યક્ષ પ્રસંગ છે, કે ઈચ્છા પ્રમાણે ચાલતું નથી, માટે એની ભિન્નતા સાબિત થાય છે, અનુભવ ગોચર થાય છે. ત્યાં તો અનુભવને, સત્ય અનુભવને મજબૂત કરવામાં એ પ્રસંગ અનુકૂળ પડે છે ઉલટાનો. શું? પણ એ ઉપાય જૂઠા છે. તો સાચો ઉપાય શો છે? જો આ બધા ઉપાય જૂઠા છે તો હવે સાચો ઉપાય કયો? કે સમ્યક દર્શન જ્ઞાન વડે, જો ઉપાયમાં બીજી વાત નથી લેતા, જે ત્રિકાળ અબાધિત સિદ્ધાંત છે એની જ વાત કરે છે મોક્ષ માર્ગની, કે સમ્યક દર્શન જ્ઞાન વડે વાસ્તવિક શ્રદ્ધા જ્ઞાન થાય તો ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટે. બુદ્ધિ એટલે અભિપ્રાય, ઈષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય મટે. બુદ્ધિ કહો કે અભિપ્રાય કહો, અભિપ્રાય શબ્દમાં બુદ્ધિ વધારે વપરાય છે. આમ બુદ્ધિ છે, આમ બુદ્ધિ છે, આમ બુદ્ધિ છે એટલે ત્યાં અભિપ્રાય લેવો. આત્મબુદ્ધિ, પરિગ્રહ બુદ્ધિ, એવી રીતે શું બુદ્ધિ એટલે ત્યાં અભિપ્રાય. જો સાચું શ્રદ્ધા જ્ઞાન થાય તો ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટે, એટલે ઈષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય છૂટે. કેમ કે સાચા જ્ઞાનમાં તો પદાર્થ જેવો છે એવો જણાય છે, કોઈ પદાર્થ સારો નથી, કોઈ પદાર્થ ખરાબ નથી, જેવું છે એવું જ જ્ઞાન થાય છે. એટલે પેલો અભિપ્રાય મટી જાય છે, અને તેના જ બળથી, એ શ્રદ્ધા જ્ઞાનના બળથી ચારિત્ર મોહનો અનુભાગ ઓછો થાય છે, એને રાગ રસ તૂટવા માંડે છે. જેટલો રાગ રહ્યો તે રાગ પણ નિરસ થવા લાગે છે. ચારિત્ર મોહનો અનુભાગ ઓછો થાય અને એમ થતાં કષાયોનો અભાવ થાય, અને એ રીતે જેમ જેમ ઉપર ઉપરના પહેલા અનંતાનુબંધીનો અભાવ થાય, પછી વિશેષ પ્રકારે રસ મટે, અનુભાગ મટે ચારિત્ર મોહનો, ત્યારે બીજી ચોકડી પ્રત્યાખ્યાન વર્ણિનો અભાવ થાય, પછી અપ્રત્યાખ્યાન વર્ણિનો અભાવ થાય, એ પ્રકારે અભાવ થાય છે ત્યારે એ પ્રકારે, અને ત્યારે પ્રયોજન કાંઈ રહે નહીં, અને એ વખતે પછી કાંઈ પ્રયોજન નથી રહેતું. જ્યારે કષાય મટી જાય, ઈચ્છા મટી જાય, પછી કાંઈ પ્રયોજન નથી. નિરાકુળ થવાથી તે મહાસુખી થાય, અને નિરાકુળતા છે એ જ સુખનું લક્ષણ છે, આકુળતા દુઃખનું લક્ષણ છે, અને નિરાકુળતા સુખનું લક્ષણ છે. નિરાકુળ થવાથી તે મહાસુખી થાય, માટે સમ્યક દર્શનાદિક જ તે દુઃખ મટાડવાનો સાચો ઉપાય છે. આ સરવાળો માર્યો. ઈચ્છા અનુસાર પદાર્થોની પ્રાપ્તિ કરવી તે સુખી થવાનો ઉપાય નથી, પણ ઈચ્છા મટાડીને નિરાકુળ થવું તે સુખી થવાનો ઉપાય છે. અને એ ઈચ્છા સાચું જ્ઞાન અને સાચા શ્રદ્ધાન પૂર્વક જ મટે છે, બીજી રીતે મટવાનો કોઈ ઉપાય જગતમાં નથી. અત્યારે જે વિશ્વમાં મનુષ્યો છે એ મનુષ્યોમાં 99.9 આ વિષયના જાણપણાથી અજાણ છે. આખા બુદ્ધિ, બહુ બુદ્ધિવાળા મનુષ્યોને પણ આ એક સમસ્યા છે, આ દુઃખ કેમ ઉત્પન્ન થાય છે. અમેરિકા જેવા બહુ સંપન્ન દેશોની અંદર જે લોકો મલ્ટી મિલિયોનર્સ છે, શું મલ્ટી મિલિયોનર્સ, મલ્ટી બિલિયોનર્સ છે, હં, એ લોકોને એમ છે કે હવે કરવું શું, બધું છે હવે, કાંઈ વધારવાથી કાંઈ પરિસ્થિતિમાં કાંઈ ફેર પડતો નથી ને, અત્યારે પરિસ્થિતિ બગડેલી દેખાય છે, આકુલતા વધી ગઈ છે, શું કરશું, શું કરશું, કરવું શું હવે. આ સ્થિતિમાં જે લોકો મુકાઈ ગયા છે, શું એને એ દુઃખ કેમ થાય છે એના મૂળની ખબર નથી, કારણની ખબર નથી, નિદાનની ખબર નથી, અને એ દુઃખ કેમ મટે એના ઉપાયની ખબર નથી. વૈજ્ઞાનિક રીતે શું જાણપણું નથી. હવે જો આ સમજવા મળે તો એનું મૂલ્યાંકન કરતા જો આવડે, અથવા મૂલ્યાંકન એનું થાય તો એનો ઉપયોગ થાય, નહીંતર એના જેને ન જાણ્યું ને જેને જાણ્યું એમાં શું ફેર પડ્યો, કાંઈ ફેર પડ્યો નહીં. એ સ્થિતિ જેની સ્થિતિ પેલાની સ્થિતિ થશે એની એ સ્થિતિ આ જીવની થશે.
હા
એટલે એ તો અન્ય મતિમાં લગભગ અનુસરી ગયા છે. અહીંયા તમે જાઓ, જગન્નાથપુરી છે, પુષ્કર છે. ખાસ કરીને શું છે કે હિન્દુ ધર્મનો ફેલાવો પશ્ચિમના દેશોમાં ઘણો છે, જૈન ધર્મનો એટલો ફેલાવો નથી, હિન્દુ ધર્મનો ફેલાવો ઘણો છે. ને હિન્દુ ધર્મમાં ક્યાં છે કે હિન્દુસ્તાનમાં વધારે છે, કેમ કે તો નામ જ એનું હિન્દુસ્તાન છે. એક હિન્દુસ્તાનમાં આવે તો કે અહીંયા મોટામાં મોટું ધર્મક્ષેત્ર કહ્યું ત્યારે એ લોકોના ચાર, એ લોકોને ચાર મોટા સ્થાન કહેવા ગણાય છે. ચાર ધામ યાત્રા કહે છે અને પછી એની યાત્રા કરે ને ચાર ધામ યાત્રા કરે. એમાં દક્ષિણમાં આ બાજુ જગન્નાથપુરી છે, આ બાજુ પશ્ચિમમાં પુષ્કર છે, અજમેર પાસે પુષ્કર છે. હવે તમે ત્યાં જાઓ તો એ બધા હિપ્પીઓ પીડ્યા છે, સેંકડોની સંખ્યામાં, કોઈ વાર હજારોની સંખ્યામાં આવે છે. બહુ શ્રીમંત માણસો હોય છે પણ પાગલની જેમ, નહીં કપડાના ઠેકાણા, નહીં રહેવાના ખાવા પીવાના ઠેકાણા. બહુ આકુળિત થાય એટલે ગાંજો ચરસ વ્યસનમાં રહેવું પડે, નહીં તો આકુળતાનું દુઃખ સહન ન કરી શકે, આપઘાત કરવો પડે. એ આપઘાતથી બચવા માટે પછી એની થેલીમાં ગાંજો ચરસ હોય છે, એ પીને પીડાવીએ પાગલ માણસની જેમ. તો આ દશા એ લોકોની કેમ થઈ કે એને વાસ્તવિક નિરાકુળ થવાનો ઉપાય ન કર્યો, પરિણતિ એવી થઈ ગઈ કે પછી કાબુમાં રહે નહીં. જેમ પાગલ માણસને એના પરિણામ કાબુમાં ન રહે, આ એક બીજી જાતનો માનસિક રોગ છે. પાગલ પણ એક માનસિક રોગ છે, આ પણ એક બીજી જાતનો માનસિક રોગ છે કે જેનાથી જીવ દુઃખી 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 જ થયા કરે. શું ક્યાં એને હક પડે નહીં, એને માટે આ ઉપાય છે કે સમ્યક દર્શન આદિ કરી દુઃખ મટાડવાનો સાચો ઉપાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ દશા ઉત્પન્ન કરે તો જ જીવને નિરાકુળતા સુખ થાય, નહીતર કોઈ રીતે ન થાય. હવે અંતરાય કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું દુઃખાપણો વળી આ જીવને મોહ વડે દાન લાભ ભોગ ઉપભોગ અને વીર્ય શક્તિનો ઉત્સાહ ઉપજે છે. અંતરાય કર્મને લઈને શું અંતર આ જીવને જે ઉત્સાહ ઉપજે છે, દાન દેવું વગેરે, શું પાંચે પ્રકાર લઈ લેવા, એમાં જે ઉત્સાહ ઉપજે છે એ ઉત્સાહમાં એનો અભિપ્રાય તો એટલો બધો છે કે વાત મૂકી દો, અનંતો છે એમાં પણ, પરંતુ અંતરાયના ઉદયથી તે બની શકતો નથી. વચ્ચે અંતરાય પડે છે, ભાવે એ કેટલું ખાવું છે કે જેની હદ નથી. શું એ પાંચે ઇન્દ્રિયના વિષયોમાં એને કેટલું જોઈએ છે કે જેનો કોઈ છેડો નથી. તો અત્યારે બુદ્ધિવાળા લોકો સમજતા થયા છે કે લક્ઝરી હેઝ નો એન્ડ. શું કહે છે, જે વૈભવ છે શું એને કોઈ છેડો નથી, અને આ જીવની ઈચ્છાને પણ છેડો નથી. જેટલી ઈચ્છા વધે, ડેવલપ થાય, એટલી આકુળતા ને દુઃખ વધે છે. સંપત્તિ તો વધે કે વૈભવ તો વધે કે ન વધે, પણ દુઃખ તો વધે વધે ને વધે જ તે. પરંતુ અંતરાયના ઉદયથી તે બની શકતું નથી, ત્યારે પરમ વ્યાકુળતા થાય છે. ઘણી વ્યાકુળતા થાય, પરમ વ્યાકુળતા એટલે ઘણી આકુળ વ્યાકુળતા થાય છે, તેથી એ દુઃખરૂપ જ છે. તેના ઉપાયમાં વિઘ્નના બાહ્ય કારણો પોતાને જે દેખાય તેને જ દૂર કરવાનો ઉદ્યમ કરે છે, પણ એ ઉપાય જૂઠા છે. એમાં જે વિઘ્ન આવે એને અડસેલવા માટે પ્રયત્ન કરે, દ્વેષ કરે, રાગ કરે, જેમ કરવું એમ કરે, એક કામ કરવા માટે ભાઈસાબી કરે, લાચારી કરે, દીનતા કરે, દુશ્મનાવટ કરે, કાંઈક પ્રકારના પરિણામ કરે. જેવી રીતે કામ થવાનું એને કલ્પના થાય એ પ્રકારના પરિણામ કરે, પણ અંતરાય કર્મ હોય ત્યાં સુધી એના પરિણામ, એના ઉપાયો કામ આવે નહીં. તે ઉપાય જૂઠા છે, કારણ કે ઉપાય કરવા છતાં પણ અંતરાય કર્મનો ઉદય હોવાથી વિઘ્ન થતા જોઈએ છીએ, એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. હોશિયારમાં હોશિયાર માણા હોય તો એના કામમાં વિઘ્ન આવ્યા વિના રહેતો નથી, અને અંતરાય કર્મનો ક્ષોભ થતા વિના ઉપાય પણ વિઘ્ન થતા નથી, સહેલાઈથી કામ પતી જાય. શું સાવ કાંઈ જાણે મહેનત ને પરિશ્રમ કરવો જ ન પડ્યો, સામેથી પતી જાય, સામેથી આવે. ભાઈ બોલો, અમે તૈયાર છીએ તમારું કામ કરવા માટે. માટે વિઘ્નનું મૂળ કારણ અંતરાય છે, માટે વિઘ્નનું મૂળ કારણ અંતરાય છે. વિઘ્નનું મૂળ કારણ બારમાં કોઈનો વિઘ્ન કરવાનો અભિપ્રાય કે કશાય છે એ નથી. શું એને એને એમને વિઘ્ન કર્યું, એનો ભાવ જ વિઘ્ન કરવાનો હતો, એનો ઈરાદો વિઘ્ન કરવાનો હતો, એનાથી વિઘ્ન નથી થતું. ઈરાદો ઈરાદામાં ભાવ ભાવમાં રહી જાય, અહીંયા અંતરાય કર્મનો ક્ષોભસમ હોય તો, નહીતર એ પ્રમાણે થાય ત્યારે એને આકુળતા અથવા એના પ્રત્યે એને દ્વેષ આવ્યા વિના રહે નહીં. એક શાસ્ત્રમાં એ દ્રષ્ટાંત આવે છે, શું કે કૂતરાને છે ને નીચે છે આવે છે, નીચે આવે છે ને, જો ઠીક છે. હા ચાલો અહીંયાથી લઈશું. વિઘ્ન થતા માટે વિઘ્નનું મૂળ કારણ અંતરાય છે. વળી જેમ મનુષ્યના હાથમાં રહેલી લાકડી કૂતરાને વાગતા સીધી જીત દીધું છે, તે લાકડી પ્રત્યે નિરર્થક દ્વેષ કરે છે. શું કરે? લાકડીને બટકા ભરવા માંડે, એને વાગી તો લાકડીને, એટલે દુઃખ તો લાકડીએ પહોંચાડ્યું ને, એટલે લાકડીને બટકા ભરે. પણ એમાં મારનારો કોણ છે તો જો, લાકડીને ક્યાં ખબર છે કે હું આને તને દુઃખ આપું? મારનારાને જોતો નથી કૂતરો. એમ આ જે સીધો એની હારે ભટકાય છે એને મારવા માંડે છે, પણ તારા અંતરાય કર્મ છે એનું શું? તે લાકડી પ્રત્યે નિરર્થક દ્વેષ કરે છે, તેમ અંતરાય વડે નિમિત્તભૂત કરેલા એવા બાહ્ય ચેતન અચેતન દ્રવ્યો વડે વિઘ્ન થાય, ત્યાં આ જીવ બાહ્ય દ્રવ્યોથી નિરર્થક દ્વેષ કરે છે. કેવી સરસ વાત છે! સીધો દ્વેષ તો એના ઉપર જ થાય કે તમે આડા આવ્યા આ કામમાં, અમારે આ કામ કરવું તો ને, તમે આડા આવ્યા, વિઘ્ન કર્યું, ખોટી વાત છે. એનો ભાવ હોય એટલે આરોપ કરી લઈએ, કોઈ વાર એનો ભાવ ન હોય તો ભાઈ મારો ભાવ નહોતો, પણ તમે આડા આવ્યા ત્યારે જ આમ થયું છે, ભલે તમારો ભાવ નહોતો પણ અમને તો નુકસાન થઈ ગયું ને, એમ નથી. તારો અંતરાય કર્મનો ઉદય છે, બીજું કાંઈ કારણ નથી. ઓલું તો નિમિત્ત માત્ર છે, કાંઈ કરતો નથી, દ્વેષ કરે છે. પોતાના કરેલા કર્મ નું ફળ છે એમ જોવે તો પછી તું તને તો દંડ કેવી રીતે દઈશ? તારો અપરાધ છે, એનું ફળ ભોગવું તે. ઘરે સારો પ્રસંગ હોય, માંદો પડે, પ્રસંગમાં બધા ઉત્સાહથી ભાગ લે અને ખાટલે ખુવી રહેવું પડે ને પીડા ભોગવવી પડે, આકુલતા 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 થાય, અરે રે, અમે ક્યાંય ભાગ લઈ શકતા નથી. પણ એ બધા અપરાધના ફળ છે, એ સિવાય બીજું કાંઈ નથી. કોઈ જીવ કોઈને પ્રતિકૂળતા કે અનુકૂળતા આપી શકે એ વસ્તુની સ્થિતિ નથી, માટે તારે રાગદ્વેષ કરવાનું કોઈના ઉપર કારણ નથી, સ્થાન નથી. આ સીધી વાત છે, અને એમાંથી વિતરાગતા ઉત્પન્ન થાય. બાહ્ય દ્રવ્યોથી નિરર્થક દ્વેષ કરે છે, કારણ કે અન્ય દ્રવ્યો તેને વિઘ્ન કરવા ઈચ્છે, કારણ કે અન્ય દ્રવ્યો તેને વિઘ્ન કરવા ઈચ્છે છતાં વિઘ્ન થતું નથી. બીજા કોઈ એને વિઘ્ન કરવા ઈચ્છે તો પણ થતું નથી, તથા અન્ય દ્રવ્ય વિઘ્ન કરવા ન ઈચ્છે છતાં તેને વિઘ્ન થાય છે. કોઈ ન ઈચ્છે છતાં આવી પડે વચ્ચેથી ગમે ત્યાંથી, અને ઈચ્છા કરે તો ન પણ થાય. તેથી એમ જણાય છે કે વિઘ્ન થવું કે ન થવું, અન્ય દ્રવ્યને જરાય વશ નથી, નથી અન્ય દ્રવ્યને વશ, નથી પોતાને વશ. તો જગતના સંયોગ વિયોગ જે તે પરમાણુના ગુણધર્મ અનુસાર કુદરતની વ્યવસ્થા છે, એમ થાય છે. એ બધી કુદરતની વ્યવસ્થા છે, એમાં કોઈની ઈચ્છા કામ આવતી નથી. એક માણસ આયુષ્ય પૂરું કરે, અસંખ્ય યોજન દૂર જઈને ઉપજે, જેવા એને કર્મ કર્યા હોય તેના જે ભોગ્ય સ્થાનો હોય, ભોગવવા યોગ્ય સ્થાનો હોય, અસંખ્ય યોજન દૂર હોય, એક સેકન્ડમાં ત્યાં પહોંચે. સેકન્ડ નહીં, એક સમય બે સમયમાં ત્યાં પહોંચી જાય. દે અહીંયા પીડ્યો રહીએ, કોઈ વાહનની જરૂર નહીં, કાંઈ સાધનની જરૂર નહીં, અને એક કે બે સમયમાં ત્યાં ઉપજી જાય. આ વ્યવસ્થા કુદરતની છે. કુદરતે એ સ્થાન ત્યાં ને ત્યાં હોય છે, આ જીવ ત્યાં પહોંચી જાય. આ બધી કુદરતના ખેલ છે. એનું સાચું જ્ઞાન કરે તો એને પોતાને શાંતિ રહે. આત્મશાંતિ એ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. આવે છે કે નહીં કૃપાળુદેવના વચન? આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો. ધ્રુવ કાંટો એટલે શું? ધ્યેય. ધ્રુવ કાંટો ફરે નહીં, ઉત્તર દિશા બદલે નહીં, એમ ધ્યેય કોઈ દિવસ બદલાય નહીં. આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ભલે એકાકી હોય, સમાજથી આવ વિખૂટો પડી ગયો હોય, એ નિર્ધન હોય, શું એકાકી હોય, નિર્ધન હોય, નિર્વસ્ત્ર હોય, એમ દીધું. ઠીક, દિગંબર મુનિ છે, ક્યાં એને સમાચાર લેવા દેવા છે? કાંઈ ધનબન પરિગ્રહ નથી. પરમ સમાધિનું સ્થાન છે, પરમ શાંતિ ને પરમ સમાધિનું સ્થાન છે. અને લોકસંઘના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, ધર્મ પણ લોકસંઘના એ કરે છે ને જીવ. શું આપણે ધર્મ કરીએ બીજા જાણે તો આપણી આ ધાર્મિક જનોમાં આપણી આબરૂ મોટી થાય, સારી થાય. પછી લોકસંઘના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એને ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલા એને ઠેકેદાર હોય, સમૂહ હોય, એને સમાજ હોય, એની પડખે શું એ એકલું દુઃખી થવાનું કારણ છે. સંસારમાં અનંત દુઃખી થવાનું એનું મૂળ દુઃખનું જ મૂળ છે. લોકસંગના પોતે જ દુઃખના હેતુભૂત છે, દુઃખના મૂળ પર મૂળભૂત છે. બહુ નિચોડ કાઢ્યો છે આ છેલ્લે છેલ્લે 34મા વર્ષમાં લખેલું, નિચોડ કાઢ્યો છે. શું એ તો આત્મામાંથી નીકળ્યા છે, રામબાણ જેવા બાણ નીકળ્યા છે બધા. શું શું કહે છે? તેથી એમ જણાય છે કે વિઘ્ન થવું ન થવું અન્ય દ્રવ્યને જરાય વશ નથી, એમ પોતાને પણ વશ નથી. તો જેના વશ નથી તેનાથી શા માટે લડવું? એના અધિકારની વાત નથી. એને એને ઈરાદો રાખ્યો માટે અહીંયા નુકસાન થયું એમ તો છે જ નહીં. શું માટે? એ ઉપાય જૂઠા છે. એમ દ્વેષ કરવાના જે ઉપાયો છે તે બધા જૂઠા છે. તો સાચો ઉપાય શો છે? તો હવે સાચો ઉપાય શું? કે મિથ્યા દર્શનાદિકથી ઈચ્છા વડે જે ઉત્સાહ ઉપજતો હતો તે સમ્યક દર્શનાદિક વડે દૂર થાય. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રથી આદિકમાં ત્રણેય લેવા, જે ઈચ્છા ઉપજીને ઉત્સાહ થતો હતો જગતના કાર્યો કરવાનો, એ સમ્યક દર્શન આદિ થતાં શાંત થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર થતાં તે ઉપશાંત થાય છે, એ દૂર થાય છે. તથા સમ્યક દર્શનાદિક વડે જ અંતરાય કર્મનો અનુભાગ ઘટતા ઈચ્છા તો મટી જાય અને શક્તિ વધી જાય, જેથી એ દૂર થઈ નિરાકુળ સુખ ઉપજે. આમાં પાછું બેવડું કામ થાય છે. એક બાજુ તો અંતરાય કર્મનો ક્ષોભ સમ થઈ જાય એટલે એની શક્તિ ઘટી જાય. શું અને સંયોગોની પ્રાપ્તિ થાય તો પણ સંયોગો ઉપર રસ ચડે નહીં, ડબલ કામ થયું. ગમે એટલા સંયોગો આવે ને આ સરવાર સિદ્ધિમાં જાય છે કે નહીં, મુનિ કાંઈ લેવા કે દેવા, એ બધા રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, વૈમાનિક દેવમાં છે ઉપર. શક્તિ વધી જાય એટલે શું છે કે પોતાના જે જ્ઞાન દર્શન ચારિત્ર ની આત્માની શક્તિ વધે છે. અંતરાય કર્મ નો અનુભવ ઘટતા ઈચ્છા તો મટી જાય અને શક્તિ વધી જાય, આત્માની શક્તિ વધે છે, ઈચ્છા ઘટે છે. જેમ ઈચ્છા વધે એમ નબળો પડતો જાય, શક્તિ ઘટતી જાય. માનસિક રોગ છે ને, આત્માની શક્તિ ઘટતી જાય પરિણામમાં, અને ઈચ્છા મટાડે તો આત્માની શક્તિ વધતી જાય. શું અને નિરાકુળ સુખ ઉપજે માટે સમ્યક દર્શન આદિ કજ દુઃખ મટાડવાના સાચા ઉપાય છે. છેલ્લું વાક્ય બે એક જ આવ્યું. માટે સમ્યક દર્શન જે દુઃખ મટાડવાનો સાચો ઉપાય છે, બે પેરેગ્રાફમાં છેલ્લું વચન એક સરખું આવ્યું. હવે વેદનીય કર્મ લે છે, શું આ સાતા અસાતા છે ને, વેદનીય કર્મ ના ઉદયથી સુખ દુઃખ ના કારણો નો સંયોગ થાય છે. ગમે ત્યાંથી ઉભું થાય, માણસ નથી કેતા ભાઈ ભાવ માંથી ભાલા ઉભા થયા, કાંઈ નો એમાંથી શરૂ થઈ જાય વેદની. શું શરીર રાતે રાણ જેવું હોય એમાંથી થયું, દુખાવો થયો, ફલાણું થયું, ઢીકણું થયું, આ થયું, તે થયું, કાંઈ ને કાંઈ કરોડો જાતના રોગ છે. કેટલા રોગ છે આમ તબીબી વિજ્ઞાનમાં છે તો એબીસીડી ઓફ ધી હોલ સાયન્સ છે, જે વિતરાગોનું સાયન્સ છે, સર્વજ્ઞનું વિજ્ઞાન છે. એની પાસે અત્યારની કોઈ પછી ગમે એટલી ડેવલપ થઈ હોય તો કેટલી છે, એબીસીડી જેટલી છે. શું વેદનીય કર્મ ના ઉદયથી સુખ દુઃખ ના કારણો નો સંયોગ થાય છે, તેમાં કોઈ તો શરીરમાં જ એવી અવસ્થા થાય છે. શું આ વેદનીમાં મુખ્ય તો શરીરની અવસ્થા જ વિશેષ પ્રકારે થાય છે. કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ થાય છે તથા કોઈ બાહ્ય વસ્તુઓનો જ સંયોગ થાય છે. કોઈ વખત શરીરમાં ફેરફાર થાય છે તો કોઈ વખત બાહ્ય વસ્તુનો સંયોગ, એક્સિડન્ટ થાય. શું કૂતરું કડ્યું જાય ને અડકવા હાલે, ઠીક હાલતો જાય ને રસ્તામાં ખીલીને ટાંકણી પડી હોય ને એમાંથી ધનુર થઈ જાય, હાથમાં કાંઈ માલ નહીં. શું સત્તાનો ઉદય હોય તો ગમે ત્યાંથી ચાલુ થઈ જાય છે. ત્યાં અસાતા વેદનીય કર્મના ઉદયથી વેદની કર્મનો અસાતા થાય એને અસાતા વેદની કર્મ કહે છે. ત્યાં અસાતા વેદનીય કર્મના ઉદયથી શરીરમાં ભૂખ, તરસ, ઉચ્છવાસ, પીડા અને રોગાદિક થાય છે. આ ઉચ્છવાસ એટલે દમનો રોગ થાય છે ને, શ્વાસોશ્વાસનો રોગ થાય છે. માણસ સૂઈ શકે નહીં, ન માણસ ઊભો રહી શકે ને બેસી પણ ન શકે, એક અવસ્થામાં એને પોસાય નહીં, એને રોગાદિક થાય છે. અસાતા વેદની કર્મના ઉદયથી મુખ્યપણે જીવને રોગાદિક થાય છે. શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્યમાં અતિટાઢ તાપ, પવન અને બંધનાદિકનો સંયોગ થાય છે. આ પ્રાણીઓને બાંધે છે ને, બળદને બાંધે, આખો દિવસ ઘાણીમાં ફેરવે, તરસ લાગી હોય તો એને પાણી પીવાનું કહેવા કંઈ ખબર પડે નહીં, ભૂખ લાગી હોય તો એને લાકડી મારી મારીને ચલાવે, ઘોડાને બાંધે છે, હા ચલાવે છે કે નહીં. તથા બાહ્ય શત્રુ કુપુત્ર આદિ અથવા કુવર્ણ આદિ સહિત પૂતગળોનો સ્કંદ થાય છે. આ પણ અસાતા વિદ્નીનો ઉદય લીધો. શત્રુ મળવા, પુત્ર કુપુત્ર થવા, કુવર્ણ આદિ બીજા કોઈ પાડોશમાં બીજા એવા હલકા માણસો હોય અથવા એવા કોઈ ગુંડાઓ વગેરે હોય, શું આખા શહેરમાં જેનો ઉદય હોય એને જ ગડબડ થાય, બધાને જ કઈ થતી નથી, એનો ઉદય બતાવે છે. શું એ બધા પૂર્વનો સ્કંદ થાય છે, સંયોગ થાય છે. હવે મોહ વડે સર્વમાં જીવને અનિષ્ટ બુદ્ધિ થાય છે. અરે રે, આ બધું ક્યાંથી થયું? અરે રે, આ બધું ક્યાંથી થયું? જ્યારે એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં મહાવ્યાકુળતા થઈ તે સર્વને દૂર કરવા ઈચ્છે. ઘણી આકુળતા થાય, એને કાઢવા માટે, દૂર કરવા માટે બહુ આકુળતા થાય, એવો જ મોહ થાય. અને જ્યાં સુધી એ દૂર ન થાય ત્યાં સુધી તે દુઃખી થાય. જ્યાં સુધી એની ઈચ્છા પ્રમાણે ન થાય ત્યાં સુધી એના પરિણામ ત્યાં ને ત્યાં વૈગારી આકુળતા સાથે. હવે એ બધાના હોવાથી તો સર્વ દુઃખ જ માને છે, અને એ પ્રકારમાં તો જગતમાં બધા દુઃખ માને છે. પણ દુઃખનું મૂળ શું? દુઃખનું મૂળ શું એ ગોતતા નથી. શું? અને આશાતા થઈ તે દુઃખ, એ પોતાના કરેલા પરિણામથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ છે. મૂળમાં તો ત્યાં વાત છે, અને જો પોતાના કરેલા છે તો પછી એને એમાં દ્વેષ કરવો જોઈએ નહીં. પોતે પોતા ઉપર દ્વેષ કરે કઈ, એના જેવું છે. બીજાનું માનીને દુઃખ કરે છે, પોતાનું માનીને કોઈ દુઃખ કરે નહીં, આકુળતા કરે નહીં. એ રીતે અહીંયા વેદની કર્મોનો જરા થોડો વિસ્તારથી વિષય લીધો છે. વેદની કર્મ ચાલે છે, વેદની કર્મના ઉદયથી દુઃખ, કેટલા કેટલા પ્રકારના પશાતા વેદનીના દુઃખ છે, અને સાતા આવે છે ત્યારે પણ એની અંદરની સ્થિતિ શું છે એ બધું લેશે જરા. શું એનાથી ભગવાન?